वर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदम् धर्मनन्दनमहं विचिन्तय। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय सर्वोपरि सर्वावतारे श्री स्वामी नारायणाय नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजा प्राणाधार प्राण प्रिय प्रियवर सुख कर दुख हर प्राणनाथ श्री घनश्याम महाराजाय नमो। एकाकी वनवासी कंद फूल फलासी महाकरुणा निधान अति कृश तनु श्री नीलकंठ वर्णि बाल मुनये नमो नमो। सदानंदाई आनंद घनमूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो नमो। सर्व परम हंस मुख्य साधु सेवक हरि रूप निमग्न परम दास मूर्ति सद्गुरु वर्य श्री गोपालानंद स्वामी ने नमो नमः। सत्संग मातृ हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनय महाविद्वद वर्य श्री नित्यानंद स्वामी ने कवि सम्राट श्री ब्रह्मानंद स्वामी ने विवेक मूर्ति आनंदानंद स्वामी ने वैराग्य मूर्ति निष्कुलानंद स्वामी ने प्रेम मूर्ति प्रेमानंद स्वामी ने समाधि निष्ठ सच्चिदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी ने वचन मूर्ति भायात्मानंद स्वामी ने इत्यादि सर्वनंद सद्भ्यो नमो नमः। श्रीमद हरिचरितामृत सागर ग्रंथ लेखक सद्गुरु वर्य श्री आधारानंद स्वामी ने सागर कथा मुख्य श्रोत्र भक्तराज दादा खाचराय नमो नमः। मम मोक्षदात्र गुरु वर्य सद्गुरु श्री राधारमण स्वामी ने नमो नमः। सर्व प्रगट सद्गुरु व्यह प्रगट सद्भ्यो हरि भक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2073 आसोवद बीज शनिवार 7 ऑक्टोबर 2017 श्री स्वामीनारायण मंदिर कुंडलधाम भजन हॉल में महाराजनू आप सबनु स्वागत छे। श्री स्वामीनारायण विजय तेतराम श्री सहजानंद स्वामी ने नमः। महामुक्त स्वामी श्री सिद्धानंद मुनि कृत श्रीमद हरिचरितम सागर सार ज्ञान यज्ञ पूर 13 तरंग 67 तरंग पहलू मंगलाचरण। सुख करण अशरण शरण शरणागत सुख खान कल्पतरु चिंतामणि समर्थ श्री भगवान। आई बसो मम अंतरे दियो बुद्धि प्रकाश अज्ञान मोहतम विकट ही करहु कृपा करनाश।
હે ભગવાન,
અજ્ઞાનના કારણે ઉત્પન્ન થયેલું મોહનું અંધારું મહાવિકટ છે. આપ કૃપા કરીને જ તેને નાશ કરો.
ત્રયોદશ હી જેહ પુરકો આરંભ કરત હરિચરિત્ર કરતે હ ભરે હે અતિશય રસ કર. તેરમા પુરનો આરંભ કરીએ છીએ કે જે તેરમું પુર ભગવાનના રસદાર ચરિત્રોથી અતિશય ભરપૂર છે. વાલા ભક્તો, શ્રીમદ હરિચરિતામૃત સાગરના આ તેરમા પુરમાં ભગવાન સ્વામિનારાયણ કચ્છમાંથી નીકળી ડભાણ યજ્ઞ કરશે, ત્યારબાદ કાઠિયાવાડમાં વિચરણ કરશે, પછી ભુજમાં ફરી વિચરણ કરશે, પછી વળી જૂનાગઢ જશે, પાછા ગઢપુર પધારશે અને ત્યાં અન્નકૂટ ઉત્સવ કરશે, ઘણો બધો ઉપદેશ દેશે, બહુ લોકોના કલ્યાણ કરશે, એટલી કથા આજે આ પૂર્વમાં આપણે સાંભળીશું. ભગવાન શ્રીહરિ ધમડકામાં કાલે 12મા પૂર્ણને અંત્ય પધાર્યા છે. અષાઢ માસ આખો મહારાજ ધમડકાવાસી કરણીબા વગેરે ભક્તોને સુખ દેવા રોકા. પછી પ્રભુ કચ્છ દેશમાં ફરતા ફરતા અનેક ગામડાઓમાં વિચરણ કરી ત્યાંના ભાઈઓ ભાઈઓ પ્રેમી ભક્તોને પુલકિત કરી મહારાજ ભુજ પધાર્યા. ભુજવાસી ભાવિક ભોળા કચ્છ દેશના ભક્તોને આનંદિત કરીને પછી માનકુવા ગયા. ત્યાં શ્રીહરિએ માનકુવામાં શ્રીનગરના વૈરાગીઓને પત્ર લખ્યો. ખોખરા મેમદાવાદમાં આવ્યા હતા ને લડાઈ કરવા, માર્યા ગયા બધા, એને મારા શામ ડામ દંડ ભેદે યુક્ત એ કાગળ લખે છે. આપણે ટૂંકમાં કે ખોખરા મેમદાવાદમાં અમે યજ્ઞ કરવા આવ્યા હતા ત્યારે પહેલાથી તમને અમે કઈ આમંત્રણ આપ્યું નહોતું, તેડાવ્યા નહોતા, તમે અચાનક જ આવી ગયા એટલે તમારી જોઈએ એવી સરભરા અમારાથી થઈ નથી, થોડી ઘણી થઈ છે. હવે અમે ડભાણમાં યજ્ઞ કરવાના છીએ, ત્યાં આપ જરૂર પધારજો, અમે આપની સેવા માટે તૈયાર ત્યાં સજ્જ ધજ ઉપસ્થિત રહેશું અને આપના ભાવ પ્રમાણે આપનું પૂર્ણ સ્વાગત કરીશું. આવો, કાગળ લખ્યું. ઘણા ભોળા ભક્તોને કઈ ખબર ન પડે હું લખ્યું, ઠીક છે. માનકુવાથી આવો કાગળ લખ્યું. પછી શ્રીહરિ તેરા ગામમાં ગયા, ત્યાં ત્રણ સરોવર છે, ગામ તેરા. આપણે તેરા તળાવમાં નાયા હતા, આજ છે, શું મજા આવી ગયેલી, હાય હાય. પછી આપણે ત્યાંથી કાળા તળાવ ગયા હતા, મહારાજ કાળા તળાવ પધાર્યા. ત્યાં ભીમજી હુતાને ઘેરે ઉતારો કર્યો. ત્યાં પ્રાગજી પુરાણીએ શ્રીહરિને સંપૂર્ણ ભાગવત સંભાળ્યું. મહારાજે પોતાની ઉંમરમાં કેટલી વાર ભાગવત સાંભળ્યું, ક્યા બાત. ભીમજી હુતાને ઘેરે પ્રાગજી પુરાણી પાસેથી મહારાજે આખું ભાગવત સાંભળ્યું કાળા તળાવમાં. તે સમયે વિચરણ કરી રહેલા કેટલાક સંતો ત્યાં દર્શન કરવા આવ્યા, આજુબાજુ મંડળો હોય ને મહારાજ. પછી શ્રીહરિએ સંતોને એકડમલ થઈ એક વાર ભિક્ષા માગીને અન્ન ખાવાની આજ્ઞા કરી, એકડમલ કરે. એકલા એકલા રખડો એના મેકલમાં એક વાર ભિક્ષા માગીને ખાઈ લેવા અને કહ્યું, સંતો તમારે અમારા વચન રૂપી કિલ્લામાં નિર્ભય થઈને રહેવું. તે કિલ્લામાં માયા પ્રવેશ કરતી નથી, તેથી તમને લેશ માત્ર પણ બંધન નહીં થાય. શું નહીં થાય? બંધન. બોલો તો, બંધન. ખતરનાકમાં ખતરનાક જો કોઈ આપણા માટે બાબત હોય તો એ બાબતનું નામ છે બંધન. બંધન. મંદિર ન બાંધીએ તો ચાલે,
બંધાઈએ નહીં ને બસ, સંસ્થાને બાંધીએ કાંઈ વાંધો નહીં, બંધાવ નહીં એટલે પૂરું, સંપ્રદાય નો મોટો નાખીએ કશો વાંધો નહીં, ક્યાંક આસક્તિથી ફસાઈ ન જઈએ એટલે આપણું કલ્યાણ થઈ ગયું. બંધન ક્યાં બાત બતા દી, બંધન શબ્દ
હમારે વચન રૂપી કોટ તામે રહેના નિર્ભય હોય કરયામે.
નિર્ભય કોટ છે, એમાં કોઈ દુઃખ આવતું નથી. બીજા દેહના કેવા તેવા દુઃખ આવે એની આ વાત નથી, ત્યાં બંધન રૂપી દુઃખ આવતું. બંધન
માયા તામે ન કરત પ્રવેશા,
માયા તામે ન કરત પ્રવેશા,
બંધન તુમ તું અવહીન લેશા,
બંધન તુમકુ અવહીન લેશા,
બંધન તુમકુ, બંધન તુમકુ અવહીન.
આશીર્વાદ આપ, તમને બંધન લેશ માત્ર નહીં થાય. જાઓ અમારા વચન રૂપી કોટમાં રહેજો, બહાર નીકળતા નહીં, જાઓ ફરો ગામડા. જે વાતને અતિ મજબૂત કરવા જેવી છે ને એ આ છે. વચનમાં તો માયાના બંધનમાં નહીં, વચનમાં નહીં તો માયાના બંધનમાં છીએ. બંધનમાં ન રહેવું હોય એને વચનમાં રહેવું, અને વચનમાં નહીં રહે એને બંધનમાં રહેવું જ પડશે, મુક્તિ નહીં થાય. એક ને એક બે, સારું એ આપણું. બોલો શું કરવું છે, બોલો વાલા ભક્તો શું કરવું છે, વચનમાં રહેવું છે કે બંધનમાં, નક્કી કરો. સાહેબ ઘડીક વચનમાં રહેવું છે ને ઘડીક મનમાની કરવી છે, આવું નહીં હાલે. ઘડીકમાં સત્સંગનો રંગ બરાબર ચડાવી દઈએ, નાની મોટી આજ્ઞા પાળવા માંડીએ, પાંચ માનસી કરવા માંડીએ, વહેલા ઉઠવા માંડીએ, મંદિરે સાધુને સંતોને સેવાને, પાછું વળી મગજ ફરે એટલે એ બધું બંધ કરીને મિત્રો હારે મોજ કરવી, ટીવી જોવાને, ચેનલ જોવીને, આડું અવળું ગોટાળા મારવાને, ગડબડ ગોટા કરીને, આ હા એસે ક્યો કર રહે હો, થોડી દેર ઇસ તરફ, થોડી દેર ઇસ તરફ, ચલના હે તો સીધી તરફ ચલો, અખંડ. મેમકાન ડોશી પાદરે ગઈ, કહો ભાઈ કાશી કેટલે રહી, થોડા દિવસ ભક્તિ કરીને પછી આપણે એમ કહીએ હવે અક્ષરધામ કેટલેક રહ્યું, હા એ પડ્યું છે, દિલ્હી બહુ દૂર હે. વર્ષો સુધી ભગવાનની આજ્ઞામાં ખબરદાર રહીને સાર ધાર ઉપાસના કરવી પડશે, ત્યારે કારણ શરીર બળશે. ધીરજ રાખીને આ લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડશે. આ ધબો મારીને ધામમાં પડી જવાય એવી વાત નહીં. ધબો મારે દીકરા થાય, કંપની હાલે, પૈસા મળે, આબરૂ મળે, ધામમાં જવા માટે તો કારણ શરીર બાળવું પડે. અને એને માટે બે જ કામ કરવા પડે, ભગવાનના વચનને ધારવું અને ભગવાનના સ્વરૂપને ધારવું. કારિયાણીનું 12મું, છૂટક્યો જ નથી આમાં, આમાં ચાલશે એવી વાત લાવવાની જ નથી, ચાલશે બોલવાનું જ નહીં, નો જ ચાલે, આ કરવાનું જ. જે જે સંતો હરિભક્તો દેવો ઈશ્વરો વચનમાં છે એ બધા નિર્ભય છે, નિર્ભય છે એટલું નહીં, નિર્બંધન છે સાહેબ, છૂટા છે એટલે કે મુક્ત છે. વચનને અને મુક્તિને ભારે મેળાપ છે, વચન અને મુક્તિ ભેળા રે. ભગવાનના વચન પકડી રાખ્યા, એણે એનો મોક્ષ પકડી રાખ્યો છે. વચનમાંથી પડ્યો નહીં તો મોક્ષમાંથી પડે નહીં. વચનની કિંમત નહીં, આજ્ઞાનું જેને કાંઈ ભાન નહીં, જ્ઞાન નહીં, જ્યારે જે મનમાં આવે ત્યારે જેનો સંગ મળે એવું પતે થઈ જાય અને એમ કરવા માંડે, આવા કોઈ પણ સાધુ કે હરિભગત હોય એનો કલ્યાણ થવાનું ભારે છે ભાઈ. વાલા સંતો, જાઓ ગામડા ફરો, એક જ વાતનું ધ્યાન રાખજો, મારી આજ્ઞા ન લોપાય, બસ તમારે એટલું ધ્યાન રાખવાનું, બાકી હું તમારું 24 કલાક ધ્યાન રાખીશ. સંતો, જોડીમાં ભગવાનની ઈચ્છાથી જે આવે, જેટલું આવે, સૂકું લૂખું વાસી ઉતરેલું હો, એને અમૃત જેવું સરસ જાણજો, અમને સંભાળીને પેટનો ખાડો ભરી દેજો. હે સંતો, તમે જેનું જેનું અન્ન જળ જમશો તેને એક એક કણે એક એક યજ્ઞ કર્યાનું ફળ થશે. અમે અત્યારે અનંત જીવોનો ઉદ્ધાર કરવાનું તપાસીને જોયું કે કઈ રીતે જાજા જીવના કલ્યાણ કરવા, ત્યારે આ એક દ્વાર દેખાણું છે કે તમને જે કોઈ જમાડે એના કણે કણે એને એક એક યજ્ઞનું ફળ આપી મારે એને અક્ષરધામ આપવું છે. કોઈ સાધન કર્યા વિના, નર નારી થી માંડીને પશુ સુધીના જીવનો ઉદ્ધાર થાય નહીં, સાધન કર્યા વગર થાય નહીં. માટે ભિક્ષારૂપી ઉદ્ધારનું એક અનુપમ દ્વાર ખોલ્યું છે, યાને કે ઉપાય કાઢ્યો છે. આ તમારી ભિક્ષાવૃત્તિ દ્વારા સંતો, અમારે અનંત જીવોનો બેડો પાર કરવો છે. તમને જમાડ્યા નથી કે એને અક્ષરધામમાં અમે પહોંચાડ્યો નથી, કે આવી વાત કરે સર્વોપરી ભગવાન, કેવી વાતો કરે, કેવા નિર્ભય વરદાન આપે છે, કેવું હેલું કરી નાખ્યું કલ્યાણ. ધણીનો કોઈ ધણી છે, ચાહે શો કરે, પણ આવી મહારાજની વાતોનો આપણે ગેરલાભ લેવાનો નથી. આવી વાતો સાંભળીને આપણે પછી મનમાની કરવા મંડી પડવાનું નથી, હો કે એમને રાજી કરવા માટે આપણે સાવધાન રહેવાનું છે. આજીવન થોડા દી બરાબર ભક્તિનો રંગ ચડે ને પછી ઢીલા ડફ આવા ગબગોળા નહીં હાંકવાના. સાર ધાર અખંડ આજીવન પરમેશ્વરને રસ્તે આપણે ચાલવાનું છે. પછી મહારાજ રાજી થઈ આપણને એના જેવા દિવ્ય બનાવી દેશે, નહીં ફેર પડે. હવે દરેક સત્સંગી માત્ર એક વાત ઉપર પ્રકાશ પાડતા ભગવાન સ્વામિનારાયણને કાન ખોલી સાંભળે, મેલ બેલ હોય તો કાઢી નાખો કાનમાં. અહીં બે વાત કરી છે, એક ફેલની ને બીજું કરજ દેવું. મહારાજ કે સાંભળો બધા, બુદ્ધિશાળી મનુષ્ય વિચારીને જુએ છે કે ફેલ કર્યા વિના ક્યારેય કરજ થતું નથી. દેવું થઈ જાય ને માથે એની પાછળ કાંઈક ફેલ હોય. જેને જેને દેવું થઈ ગયું છે એ બધા વિચારશે, ખબર પડશે, ભાગ્ય જ કોઈક બીજી ભૂલી છે, બાકી ફેલ હોય જ હોય જ. કાંઈ વિવેક રાખ્યો જ ન હોય, જ્યાં રૂપિયો વાપરવાનો હોય ને પાંચ દહ વાપર્યા હોય, જ્યાં રૂપિયો વાપરવો પડે એમ હોય ત્યાં આઠાની વાપરીને જીવન ગુજારનારા માણસ પાસે રૂપિયો વાપરવાનો હોય ને બે ત્રણ રૂપિયા વાપરનારા પૈસા વ્યાજે લેવા જાય છે અને પછી વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે. કોણ કોની પાસે પૈસા વ્યાજે લેવા જાય છે? રૂપિયો વાપરવાનો હોય ને બે ત્રણ વાપરે એ લોકો. કોની પાસે? જ્યાં રૂપિયો ખર્ચવો પડે હોય ત્યાં આઠાના ખર્ચીને જીવન જીવી લે એની પાસે વ્યાજે લેવા જાય છે. લોભ ન કરતા પણ કર કસરથી જીવતા શીખો. મૂર્ખાઈ કરો માં. અરે કેટલાકને તો માથે દેવાનો પાર ન હોય તોય એના ઘરમાં તમે જઈને જુઓ તો એસી, ફ્રીજ, ચણ ચણ પાંચ પાંચ દસ દસ જોડી ચંપલ એક એક વ્યક્તિને, પછી પચા હો હો હાડલા, મેકઅપના સાધનો, કોઈ વસ્તુ મળી નહીં સાહેબ. અને જેની પાસે એ વ્યાજે પૈસા લેવા જાય એના ઘરમાં આવા બધા ઠઠારા પઠારા ન હોય પણ વ્યાજે પૈસા આને આપે કે લઈ જા, વ્યાજના ચક્કરમાં આવી બેટા, તારી જેવા ભોગાવો હારું જ અમે આ પૈસા રાખ્યા છે, હવે અમારે રળવાનું નહીં, તારી જેવા પાંચથી વ્યાજ ખાઈને ધુબાકા દેવાના. હરિભગત થઈને મૂર્ખામીઓ કરે ત્યારે અમારા સાધુના હૃદય રડે કે અલ્યા લોકો તો ગધેડા જેવા હોય, કેમ જે એને સંતો મળ્યા નહીં, હરિભક્તો મળ્યા નહીં, અને આવી કથા મળી નહીં, આવું કાંઈ વાતાવરણ મળ્યું નહીં, એ લોકો મન ફાવે એમ જીવે તો આપણને દુઃખ ન થાય. અલ્યા તમે આ શું બધું જીવો છો? નરી સ્વેચ્છાપૂર્તિ માટે જીવવાનું, મન ફાવે એમ જ વર્તવાનું, કાંઈ આગળ પાછળનો લાંબો વિચાર જ નહીં કરવાનો.
ફેલ બિન દેનો કબુ ન હોવે, ફેલ વિના દેવું ક્યારેય ન થાય, સુબુદ્ધિ જન વિચારી કે જોવે. જોઈ લો ડાયા માણસો વિચારીને, જોયે વિન પગ ધરે જાય, કબુ વિઘ્ન પ્રાપ્ત હોય તાય. જે માણસ વગર વિચારે પગલું ભરે છે તેને ક્યારેક તો મુશ્કેલી આવે જ છે. સાચી વાત માટે તમને વ્યાસાસને થી હાથ જોડું છું, ભલા થઈને એક એક પગલું વ્યવહારનું વિચારી વિચારીને મૂકજો. ઉલ્લી પડતા નહીં, પાયે પાયનો હિસાબ રાખી ગણતરી કરીને પછી ડગ માંડજો. હાવ ભોપા ઝાડધારાના જેમ ન મૂકવા જેવી જગ્યાઓમાં, ધંધામાં, માણસોમાં વિશ્વાસ ન મૂકતા. અક્કલ વાપરજો, ગણતરી કરજો. લાચારીમાં, લોભમાં, શરમમાં કઈક તમે અયોગ્ય નિર્ણયો લેતા નહીં ક્યારેય વ્યવહારમાં. વ્યવહારમાં લાચારી, લોભ, શરમ, ખોટો વિશ્વાસ હાલે જ નહીં, ત્યાં રખાય જ નહીં, અને રાખે બધા મૂર્ખ. સાક્ષી સહિત લખાણ કર્યા વગર ધનાધિકનો વ્યવહાર જે કરે છે એ હરિભગત જ નથી.
દેનો સિર રહત જ્યાં લગહી, સંપત્તિ જેતી ઘર મે ત્યાં લગહી, પર કિસો દેખત બુદ્ધિ માના, ગમે તિતને કરે અભિમાન.
જ્યાં સુધી માથે દેણું હોય ત્યાં સુધી ઘરમાં જેટલી સંપત્તિ હોય તે પારકી જ છે, પારકી જ છે એવું બુદ્ધિશાળી દેખે છે. ભલે ને તે પછી ગમે એટલું અભિમાન કરીને ફરતો હોય, પણ માથે દેવું છે તો સમજી લેવાનું કે એના ઘરમાં જે કાંઈ છે એ કોકનું જ છે. આજને જ કાલોલો લઈ લે. આવી મહારાજે વાતો કરી. શ્રી હરિએ કાળા તળાવમાં સંતોને એમ કહ્યું, સંતો, હે વાલા સંતો, અમે અદ્રશ્યપણે સદા તમારી પાસે જ રહેશું. તથાસ્તુ. અમે અદ્રશ્યપણે સદા તમારી પાસે જ રહેશું અને તમારા બધા ભયનો નાશ કરીશું, માટે નિર્ભય થઈને વિચરણ કરજો. પછી સૌ સંતો શ્રીહરિના વચન પ્રમાણે 3 વર્ષ સુધી કઠણ વર્તમાન પાળી જીવના કલ્યાણ માટે ગામડે ગામડે વિચરતા રહ્યા હતા. શ્રીહરિ કાળા તળાવથી ભુજ પધાર્યા, ત્યાં દિવાળી અન્નકૂટનો ઉત્સવ કર્યો. પછી શ્રીહરિ માંડવીથી હાલાર પ્રદેશમાં વિચરણ કરી સોરઠમાં પધાર્યા. ત્યાં અગતરાય, કાલવાણી, માંગરો, લોજ, માણાવદર, પીપલાણા, આખા, ભાડેર, ધોરાજી, ગિરનાર, જેતપુર, ગોંડલ, બંધિયા, સરદાર, કોટડા, રાયપુર, કરિયાણા થઈને ભગવાન ગઢપુર પધાર્યા. શ્રીહરિ ત્યાં ગઢપુરમાં 10-12 દિવસ રોકાયા. પછી ઝિંઝાવદર, કારિયાણી, કુંડળ, સારંગપુર, નાગડકા, શિયાણી, મેથાન, રામગીરી, કુંડાળ, મેવુ, વિજાપુર, ઉનાવા, ઊંઝા, વિસનગર, વડનગર, પ્રાંતિજ, માણસા, કરજીસણ, ડાંગરવા, વડુ, ઓળા, સલકી, વેલાલ, શ્રીનગર, જેતલપુર, ગામડી અને કણભા આદિ ગામોમાં વિચરણ કરતા 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 ડભાણ પધાર્યા. ત્યાં યજ્ઞનો આરંભ કર્યો. પછી યજ્ઞના રક્ષણ માટે જાલમસિંહને મળવા ઘોડાસર ગામ ગયા. ત્યાંથી રાજાની સાથે બહુ જાજા ભીલોને લઈને ભગવાન શ્રી ડભાણ પધાર્યા. કેમ જે ઓલાને કાગળ લખ્યો છે ને, એના સ્વાગતની તૈયારી તો કરવી પડે. ત્યાં ઉત્સવાર્થે ડભાણમાં આવેલા તથા સ્થાનિકના અનેક જે નન્નારી બહેનો હતા, હરિભક્તો હતા, તેઓને મર્યાદામાં રહી દર્શન કરતા જોયા. એ મર્યાદા જોઈને આશ્ચર્ય પામ્યું રાજાનું મન, ઘોડેસરના રાજાનું. હા હા, ક્યાં બાત હૈ. આ ઉત્સવ સમયમાં આ બધી ભીડમાં પણ આ સ્વામિનારાયણીય જે સંતો, ભક્તો, ભાઈઓ, બહેનો કેટલા વ્યવસ્થિત, શિસ્તબદ્ધ, પોતપોતાની મર્યાદામાં રહીને દર્શન વગેરે કરે છે. અને અન્ય તીર્થમાં તો ક્યાંય મર્યાદા દેખાતી નથી. નરનારીમાં કેટલા બધા અંદરો અંદર ગોટાળાને પાપ થાય છે, એ બધું રાજાને યાદ આવી ગયું. તેથી શ્રીહરિએ રાજા જાલમસિંહને કહ્યું, રાજા, જે પોતાના ધર્મનો ત્યાગ કરીને તીર્થને અને મૂર્તિને સેવે છે તો તેની અતિશય ભયંકર દુર્ગતિ થાય છે, થાય છે, થાય છે. તીર્થ અને મૂર્તિ તે બંને ચોક્કસ ફળ આપે છે, પણ જેને જેવો ભાવ હોય તેવું પાપરૂપ કે પુણ્યરૂપ ફળ મળે છે. તીર્થ અને મૂર્તિ એ બે સત્પુરુષ વિના ફળીભૂત થતા નથી. એ સત્પુરુષના પ્રભાવથી, એના આશીર્વાદથી, એના સાનિધ્યથી તીર્થ ફળીભૂત થાય છે અને મૂર્તિ પણ એને સુખદાયક થાય છે. શ્રી હરિએ જાલમસિંહને આ પ્રમાણે વાત કરી. પછી તેમની સાથે આવેલા કોળીઓને જમાડીને વિદાય કર્યા. ભાઈ જાઓ બધા. ડભાણના યજ્ઞ વખતે અલગ અલગ વૃક્ષની છાયામાં સંતો રહેતા અને ધ્યાન ભજન કરતા. શ્રીહરિ તે દરેક સંતો પાસે જતા હતા. એનું વર્ણન કરતા ગ્રંથકાર એવું કહે છે કે દયાળુ શ્રીહરિ સંતોને ખૂબ જ ધીરજ આપતા, ખૂબ હિંમત દેતા, અને કૃપાળુ સંતો વાલા વાલા હરિભક્તને પોતાની સેવા કરવા દેતા. કેમ જે સંતોની સેવા કરે તેને શ્રીહરિ અતિશય ભાગ્યશાળી કહેતા. મારા સંતોને બળની હિંમત દેતા અને સંતો હરિભક્તોને સેવા દેતા. સંતો શું કામ સેવા આપતા? તો કહ્યું કે સંતોની સેવા જે કરે તેને શ્રીહરિજી મહારાજ અતિશય ભાગ્યશાળી કહેતા. એટલે હરિભગતના કલ્યાણ માટે કોઈ સંત બીમાર હોય અને તેની કોઈ બીજા જો સેવા કરે તો તે સેવા કરનારાને કદાચ કરોડો પંચ મહાપાપ લાગ્યા હોય તો તેનો પણ નાશ થઈ જાય છે. પાપ બાળવાનો મહા મોટો ઉપાય માંદા સંતની સેવા કરવી. ખાલી પાપ બળી જાય છે એટલું નહીં, અને તેને ઘણી મોટી પ્રાપ્તિ થાય છે. જેને કોઈ પણ વસ્તુની લાલચ ન હોય અને કેવળ સેવા કરવાની જ એક આશા હોય, ભાવના હોય, તેવો બીમાર સાધુની સેવા કરનારો ભગવાનના ધામને પામે છે. આવો કોઈ બીમાર સંતની સેવા કરનારો હોય, નિષ્કામ સેવા કરનારો, તો એ ભગવાનના ધામને પામે છે અને ભગવાન તેને પોતાની પાસે જ રાખે છે. કોઈ વસ્તુની લાલચ રાખીને કે કેવળ વસ્તુને માટે જ જે સેવા કરે છે હરિભક્તો સ્વાર્થથી, તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થતી નથી, પણ તે તો ભાવમાં ભટકતો રહે છે. માટે સ્વાર્થીના કલ્યાણ ક્યાંય લખ્યા નથી. કોઈ વારંવાર ધ્યાન કરીને મૂર્તિનો કદાચ સાક્ષાત્કાર કરી લે તો પણ તે બીમાર કે દુઃખી સંતની સેવા કરનારાની સમાન ના થાય. આ વાત જ અલગ. આમાં શ્રીજી મહારાજ જેટલા રાજી થઈ જાય છે એટલા રાજી બીજા ધ્યાન વગેરેમાં પણ થતા નથી. આવી સરસ વાત આવી. અપરંપાર માંદા સંતની સેવાનો મહિમા અહીંયા બતાવ્યો છે. દેવું નહીં કરવા ઉપર ભૂકા કાઢી નાખે એટલું વજન આપ્યું છે. આજ્ઞારૂપી કોટની બહાર નહીં જવા માટે મહારાજે કડક શબ્દમાં કહ્યું છે, અને એની હામે વળતર પણ એવું મોટું આપ્યું છે. બંધન નહીં થાય તમને. મહારાજને આ વાત ઉપર જેટલું ધ્યાન હતું એટલું બીજી વાત ઉપર નહોતું. મહારાજના મનમાં એક જ વાત હતી, મારા સંતો ભક્તોને બંધન ન થવું જોઈએ. બસ, એ બાકીનું બીજું થાય કે ન થાય, પણ મારા સાધુ ન બંધાય. ક્યાંય મારા સંતો હરિભક્તોને આસક્તિ ન થઈ જવી જોઈએ, ક્યાંય તે ચોટી ન જવા જોઈએ, ક્યાંય એને હંતા મમતા ન થઈ જવી જોઈએ. બસ આના ઉપર મહારાજને બહુ જ ધ્યાન હતું. સાંભળ્યો તો પછી, મંદિર બંધાય ન બંધાય, સંસ્થા બંધાય ન બંધાય, પણ મારા સાધુ ન બંધાય, એમાં બધું આવી ગયું. હા, મોટા મોટા કાર્યક્રમો, ઉત્સવો, ને બાદશાહી, ને જાહ દલાલી, ને વાહ વાહ, ને એવું બધું હોય કે ન હોય, થાય કે ન થાય, પણ મારે મારા સંતો ભક્તોને ક્યાંય મારા સિવાય બીજે હેત થવા દેવું નથી, બીજો રંગ ચડવા દેવો નથી, બીજું ચિંતન થવા દેવું નથી. બધાને મારે મારી મૂર્તિના જ ચિંતન પરાયણ કરી અલૌકિક દિવ્ય આનંદમાં ડૂબાડી દેવા છે. આ હરિના હૈયાનો તાન ક્યાં વાત હે. આ ડભાણ યજ્ઞ દરમિયાન એક દિવસ આસુરી બ્રાહ્મણોએ યજ્ઞમાં વિઘ્ન કરવા વિચાર્યું. થાય એને મને, શ્રી હરિ અંતર્યામી પણ એ બધું જાણી લીધું અને કડક ચોકી પહેરો બેહાડી દીધો. પછી જ્યારે વિપ્રની પંગત થઈ ત્યારે ચોતરફથી હરિભક્તો ધોકા અને શસ્ત્રો લઈને આવ્યા અને પંગતને ઘેરી લીધી. પાર્ષદોએ બંદૂકાના ભડાકા કર્યા, તેથી આસુરી વિપ્રો ડરી ગયા અને કાંઈ વિઘ્ન કરી શક્યા નહીં. સાનામાના લાડવા ખાઈ લીધા, ધોકા લઈને બેઠેલા જમવા. બોલો, એક સાધુ પીરસવા ગયા ને તો પતરાળા ઉપર ધોકો માર્યો સાધુના હાથ ઉપર. પછી મહારાજે હાંકલ મારી એટલે બધા ધોકાધારી આવી ગયા હરિભક્તો. પછી મહારાજ કે એક જણો ધોકાવાળો મારી હારે આલો. સાધુને કહેલો પતરાળા ફેરવો, લાકડીવાળો હારે રાખ્યો. ભાંગો જોઈએ પતરાળા, હાથ ભાંગી જાય છે કે નહીં? પછી બધા બેહી રહ્યા. આમ જમાડ્યા આમ. મહારાજ કહેતા હતા, તમને જમાડે અમને બહુ ફળ થાય ને તમને મારે અમને બહુ ફળ થાય. આ રીતે વિરોધ વિઘ્ન કરનારા વિપ્રોને પણ મહારાજે કરુણા કરીને ખૂબ લાડવા લચપચતા જમાડ્યા. દભાણમાં એક રાત્રિએ શ્રીહરિ વસ્ત્ર અલંકાર સાથે મંચ ઉપર હુતા હતા. બરોબર અડધી રાત થયેલી, ચોકી પહેરા વાળા જરા ઝોલે ચડી ગયા પાર્ષદો. એમાં એક સુરતના કણબી હરિભગર નાનદાસભાઈ, આત્માનંદ સ્વામીના ચેલા, ભોળા ભલાન સમાધિ નિષ્ઠ, મહારાજની હારે અને હું પ્રેમ થઈ ગયેલો, તે એક સંકલ્પ રહી ગયેલો, એટલે મહારાજની ભેગા જ એને હોઈ ગયા. મહારાજ એકદમ જાગી ગયા, ચોર ચોર કરીને પકડ્યા નાનદાસભાઈને. પછી પાર્ષદોને કહ્યું કે તમે શું કરતા હતા? તો કે મહારાજ ભૂલ થઈ. તો કે તમારું નાક કપાણું કોણ છે આલ્યા? પકડ્યા, પૂછ્યું પછી કે આ તો સુરત નો હરિભગત છે નાનીભાઈ. મહારાજ કે આને કંઠી કોને બાંધી? મહાત્માને સ્વામી કે હું બીનો તમ હેઠું જોઈ ગયો. મહારાજ કે આને કંઠી કોને બાંધી? કે મહારાજ મેં બાંધી. કેમ? તો અમે સુરત ગયા હતા ત્યાં એને બેનને ઘેરે આવ્યો હતો હરિભગત હારો હતો, કંઠી બાંધીને પછી અમે એને ધ્યાન ધારણાની રીત શીખવાડી હતી, એમ ભજન કરતા અને લક્ષ્ય થયો. પછી એને ભાવ હતો જરા તમારી ભેગું હોવાનું, માફ કરી દો બાપા. ભગત હતો પૂછા. મહારાજ કે કાઢી મેલો હવે જે થયું તે ભગવાન નો ભગત છે અને બીજું કઈ ન કરે. અને પછી બાપાનો જે મગજ ગયો એ ઘરાણા બધા કાઢીને ડોસ્યુ તરફ નાખ્યા અને કપડા કાઢીને સાધુ તરફ નાખ્યા. બ્રહ્માનંદ સ્વામી કે વાહ, રીહમાં પણ જ્ઞાન બધું છે, કમાલ છે, ક્યાં કઈ વસ્તુ નખાય. પછી શ્રીહરિ અતિશય ઠંડી હોવા છતાં એક પોચ્યું પહેરી અને ટાઢીમાં આસન જમાયું. ભારે રિહાણ આવ, કોઈનું માને નહીં, ભારે કરી. પછી રામદાસભાઈ કે શું છે આ બધું? તો કાંઈ નહીં, ટાઢના ઠરો છો કે? કોઈક ગોદડું ઓઢાડવા જાય ને તો ઘા કરી દે. હા, પછી રામદાસભાઈ ગોદડું ઓઢાડ્યું ને એમ કીધું, ખબરદાર હલ્યા છો તો હોય છાને મને. પછી હોઈ રે ભાઈ, હોઈ ગયા તો એવા હોઈ ગયા, તમારે જાગે નહીં, દેહ ચડી ગયો તો જાગે નહીં. સંઘ ઉપર સંઘ આવે ને મહારાજ ક્યાં છે ને દર્શન કરવા જાવ, બાપા રિહાણા છે, ઉઠતા નથી, ગોદડામાં લપેટાણા છે, છે જાગે નહીં. બધા વિનંતી કરી હતી. પછી રામદાસભાઈ કીધું, કોઈ બહેનોને કાંઈ સારું પ્રભાત્યું આવડતું હોય, કોહને કાન છે રિહાણા. પછી ડોસ્યું ને કોઈને આવડે ને વળી એક ગુજરાતની ડોસ્યું હતી અને આવડ્યું. પછી કીર્તન સરસ ગાયું, પછી માન ઉઠ્યા. પછી રામદાસભાઈ માંડ્યા વઢવા કે આ બધા ફંદ કરવા તા તમને કોણે કીધું તો આવો જગન કરવાનું? આવું કરવા સારું ગાદીએ બેઠા છો? આ બધા ધમ પસાડા કરવાના? પછી કે હવે નહીં કરીએ, હાલો લાવો લુગડા. પહેર લીધા ભાઈ, ઓ કહેવા વાળો જોઈ ગાદીપતિ નહીં ખખડાવી, તઈ એની ઠેકાણે આવે બુદ્ધિ, આમાં દેખાય છે લીલા. શ્રી હરિ બોલ્યા, હવે અમારો દેહ સત્સંગને અર્પણ કરીએ છીએ, બીજું હું હવે આવું કાંઈ નહીં કરીએ. ચાહે તેવું દુઃખ પડે તોય અમે તે સત્સંગમાં જ રહેશું. સત્સંગ મધ્ય રહેવામાં ગમે તેટલું દુઃખ આવે તેને સહન કરીને અમારે જીવનભર આ સત્સંગમાં જ રહેવું છે, તે અમે ખરેખર સત્ય કહીએ છીએ. બસ પછી ઉદાસી ભૂલી વસ્ત્ર ઘરાણા પહેરી લીધા. પછી સભામાં હાકર વેચી મનામણા થયા. અને આ સમયે ડભાણ યજ્ઞમાં રસોઈ કરનારા બ્રાહ્મણો રિહાણા, એ સોગડિયું જેવું લ્યા, એ ઠાકી રિહાણા થઈ ગયા, એ તે નહીં કરવી રસોઈ. શિયરીને ખબર પડી કે આ ભારે કરી લે, હમણે બધા માણસો આવશે, અરે કઈ રાંધ્યું નથી, હાલો હાલો તા કે હાલો હવે તમારા રીમા હમણાં પૂરા થયા, હમણાં પૂરા કરાવીએ. પછી શ્રીહરિ ઘેર ઘેર ફરીને બધા બ્રાહ્મણને જગાડવા ગયા. હો ઉતારે ઉતારે ઉઠો, અલ્યા અમે મનમાયનું ઘી હાકર વગેરે આપીએ છીએ, છતાં તમે કેમ રિસાયેલા જ રહો છો? ત્યારે એક ભૂદેવે કહ્યું, હો સ્વામિનારાયણ, હરિભક્તો અને બિન હરિભક્ત વિપરોની ધર્મ અધર્મની રીતિ અલગ અલગ છે, તેથી બંનેને રસોઈમાં મેળ આવતો નથી, તેથી વિપરો રસોઈ કરવાથી ઉદાસ થઈ ગયા. ત્યારે શ્રીહરિએ કહ્યું, અમારા નિયમ ધર્મમાં કાંઈ ભૂલ હોય તો કહો, બોલો, અમે તે સુધારી લઈશું. જે લોકો જેટલા વગર વિચારે ચાલે છે તેઓ તેટલા વારે વારે દંડાય છે. જેઓ કાયદા બહાર વર્તતા હોય તેઓને વારંવાર કેદમાં પણ જવું પડે છે. શુદ્ધ શાસ્ત્રમાં કેટલાક ભગવાનના કાયદા એવા કયા છે કે તે ભગવાનના કાયદાને જે મોક્ષભાગી જીવ હોય છે તે ક્યારેય લોપતા નથી. તેથી જગતમાં એ મોક્ષભાગી જીવાત્માઓની ઘણી મોટપ કહેવાય છે. અમે બરોબર જોઈ વિચારીને જેટલી સાધુની રીત છે તે પ્રમાણે ચાલીએ છીએ, અમે તેનાથી વિપરીત ચાલતા નથી અને ભગવાનનો ડર રાખીએ છીએ. મહારાજ કે આ સંસારમાં મોટપ અનંત પ્રકારની છે, તેમાં સાધુતાના સમાન બીજી કોઈ મોટપ નથી. જગતમાં રાજાના સમાન કોઈ મોટા ન કહેવાય, છતાં તે રાજા પણ સાધુ પુરુષને નમે છે. અમને જે જે સારી વાતો દેખ્યામાં આવે છે તેને અમે તરત જ સૌની આગળ કહીએ છીએ, એમાં કાંઈ વાલ લગાડતા નથી. કેમ જે હારી હારી વાતોની લહેર ક્યારેક ક્યારેક અમારે આવી જાય, અને એ વખતે જો એ લહેર અમે બરાબર બહાર ન કાઢીને કીધ પાછી હર વહી જાય. એક વાર આવેલી હર જતી રહે તો તે ક્યારેય ફરી વાર આવે નહીં. માટે હારા સદવિચારોના તરંગ જ્યારે અમારા હૃદયમાં ઉઠવા માંડે ને ઉગવા માંડે એટલે અમે તરત બોલવા માંડીએ, અને લયા સાધુ લખવા માંડે એટલે ફટાફટ એ બધું સારું ચિંતન સારા વિચારોનું એકદમ મજાનું શાસ્ત્ર બની જાય. એનાથી અનેક જીવાત્માઓના કલ્યાણ થાય. જો તમને ક્યારે ક્યાંક હૈર આવે ને તો લખી લેવું, તરત લખી લેવું જોઈએ, પછી હૈર વહી જાય. એક બહુ મોટા સંગીતકારની મેં વાત સાંભળી છે, બાથરૂમમાં નાતા હતા, એમાં એને કંઈક સારું નોટેશન યાદ એવું હૈર એવી, એ હમણાં બહાર આવીને માંડ્યા લખવા, ખબર ન રહી કે આ બધું ક્યાં વાત હે. વાત બધી અલૌકિક છે. શ્રી હરિ સંઘના બધા લોકોને વારંવાર કહેતા કે કોઈ અજાણ્યાનો વિશ્વાસ કરતા નહીં, એલા સાવધાની બહુ આપતા, ચોર ચકારથી સાવધ રહેજો. એક સમયે જોવન પગી આદિ 10-20 ચોરો ભેગા થઈને યજ્ઞમાં ઘોડાની ચોરી કરવા આવ્યા. આ બધા અવાજ જાણો છો, ઘોડે ઘોડે મારા ઢાલ તરવા લઈને ઉભેલા દેખાણા, ચોરી કરી શક્યા નહીં, તેથી શ્રી હરિના શરણે થયા. શ્રી હરિએ પોચ સુધી પૂનમ સુધી વિપ્રોને ખૂબ જમાડ્યા, અને પોચ સુધી પૂનમે યજ્ઞની પૂર્ણાવતી કરી. શ્રી હરિએ બધા વિપ્રોની સભા કરી, પછી બધાની યથાયોગ્ય પૂજા કરી અને દાન દક્ષિણા આપીને વિદાય કર્યા. પછી શ્રી હરિએ સંતોને દેશમાં ફરવાની આજ્ઞા કરી, તેથી પોષ મહિનાની ઠંડીમાં સંતો કેસર ચંદન અને ફૂલ હારથી શ્રી હરિની પૂજા કરવા આવ્યા. ત્યારે શ્રી હરિએ સંતોને કહ્યું, હે બાપા વાલા સંતો, કડકડતી ટાઢમાં તમે આ ટાઢું ચંદન લઈને ક્યાં આવ્યા? સમય વિચારીને પૂજા કરવી જોઈએ. મહાત્માઓ પોતાની ક્રિયાથી બીજાને દુઃખ થતું હોય તો તેનાથી ડરવું, એ ડરતા રહીને ક્રિયા કરવી, તેને અમે પૂજા કરીએ છીએ એમ માનીએ છીએ. અમારો સંતોનો અને હરિભક્તોનો જેને જેટલો ડર ભાર વજન તેટલી અમે તેની સેવા માનીએ છીએ. જેને ડર ન હોય તેને અમે મન ફરેલ માનીએ છીએ. બીવે નહીં ભગવાનનો સંતોનો, જેને ભાર પડે ને એ બધા મનમુખી મન ફરેલ ગણાય. જેને કોઈનો જરાય ડર ન હોય તેને કોઈનો લેશ માત્ર પણ ભારે ન હોય, તે ભલે સત્સંગમાં શ્રેષ્ઠ ગણાતો હોય તો પણ તે સત્સંગથી બહાર છે. જેને કોઈનો ભાર નથી એ બહાર. જેટલા મોટા સંતો મોટા હરિભક્તો હોય તે સભા વચ્ચે જેનું પ્રમાણ કરે તેને અમે પરિપૂર્ણ સંત જાણીએ છીએ. સાંભળ્યું તમે? સાંભળ્યું? જેટલા મોટા સંતો અને જેટલા મોટા હરિભક્તો જેનું સભા વચ્ચે પ્રમાણ કરે કે ભાઈ આ કેમ, તો કે એમાં જોવાને, તો એને અમે સંત માનીએ છીએ. બોલો, આ તમે બધા સમર્પિત બાપાઓ બેઠા છો, હું પ્રશ્ન કરું કે આમાં વ્યવસ્થિત સમર્પિત બાપા કોણ? ત્યારે પટ લઈને બધા નામ દે કે દયાળુ પ્રભુ જોવાને, વ્યવસ્થિત માણસ કહેવાય, તો એને અમે પ્રમાણ કરીએ છીએ મહારાજ. એ સાચું. પછી આપણે કઈક આનું તો કે જાળવવું બહુ પડે, નકર કઈ નું કઈ થઈ જાય. હે કે બાપા હારા ખરા હોનાના પણ ધારદાર બહુ. હે કે બાપા કેમ, તો કે બાપા હોનાની તરવાર. બધાય જેને પ્રમાણ કહે એનું મહારાજ કે અમે પ્રમાણ માની, એક બે કે આવીને કહી જાય એનું નહીં. એમાં તેનો અંદર અંદર સ્વાર્થ હોય, આલિયો માલિયાન વખાણે, માલિયો આલિયાન વખાણે, એમાં તો કાંઈક ગડબડ ગોટાળો હોય, પણ આખી સભા જ એને એક અવાજે પ્રમાણ કરે ત્યારે મહારાજ કે અમે એને સાચો સંત માની, સાચો હરિભગત માની. પ્રમાણિત થયા વગરના ને અમે પૂરો કહેતા નથી. પરસ્પર ડર અને અદબમાં મોટે પ્રહી છે. આ વાત સાંભળે જેવી છે, પરસ્પર ડર અને એકબીજાની અદબ રાખવામાં સાચી મોટેપ્રય છે, મર્યાદામાં મોટેપ્રય છે. તે સૌને દેખ્યામાં આવે છે. જે સાધુ બીજા સાધુને જેટલા દબાવે ખોટી રીતે તો તેટલો પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. કોઈને ખોટી રીતે દબાવવાના ન હોય, સાચી પ્રભાથી આપ મેળે તેઓ ખેંચાયેલા રહે એને સુવ્યવસ્થા કહેવાય. મહિમાના માર્યા હોવ વિનમ્ર ભાવે દાસ થઈને જીવે એ સાચી સુઘડતા, સાચી વ્યવસ્થા, સાચો સંપ્રદાયનો સંગઠિત કૌટુંબિક ભાવ કહેવાય. બાકી એકબીજાને આટીએ સડાવી ગમે તેમ કરી ધમકાવી દબાવીને કંટ્રોલમાં રાખવા, આ રીતે શાસન કરવું, આ કાંઈ રીત નથી, કોઈ ઘરની નહીં ને કોઈ સંપ્રદાયની નહીં. આ બધો અહંકારને ડેંડાટને અણ આવડત કહેવાય. એકબીજા સાચા મહિમાથી પ્રેમ ભાવથી કુટુંબી રીતે સાચી રીતે સાચું એકબીજામાં હેત કરી સાચું એકબીજાનું કલ્યાણ ચાહીને જીવે, આને મસ્ત મજાનું મંડળ કહેવાય. ચાહે તમારા કુટુંબનો હોય યા અમારા સંતોનું હોય. આવી બધી વાત કરી મહારાજ. ત્યારબાદ સંતો ગામડે ગામડે વિચરણ કરવા ગયા અને શેરી ડભાણનો યજ્ઞ પૂરો કરી જેતલપુર પધાર્યા. પછી ધોળકા, કોઠ, અરણેજ, જવારજ, ગુંદી, બળોલ, ખસ્તા, રોજકા, જિંજર, ભીમનાથ, કુંડળ, સારંગપુર, કારિયાણી, જિંજાવદર થઈને ગઢપુર પધાર્યા. પછી શ્રીયરી ત્યાંથી કરિયાણા, રાયપુર, કોટડા, બંદિયા, ગોંડલ, જેતપુર, ધોરાજી, જમનાવડ, ભાડેર, દુધીવદર, કંટ્રોડા, કાલાવડ, મોરડા, અલૈયા, ભાદરા, જોડિયા, બંદર થઈને અંજાર, ધમડકા, ભુજ, માનકુવા, કાળા તળાવ થઈને તેરા પધાર્યા. કાં કેમની ગાડી હાલે સડસડાટ. તેરામાં રામનવમીનો ઉત્સવ કરી શ્રીહરિ સંતો સાથે ત્યાંથી ચાલતા. આ જેટલા ગામના હું નામ લઉં છું ને ત્યાં મહારાજ રોકાણેલા, લીલા કરેલી, દર્શન આપેલા, ઉપદેશ આપેલો, સત્સંગ થયેલો, આનંદ આનંદ થયેલો. પણ હું તો આમથી આમ ને આમથી આમ, કારણ કે આપણે ટૂંક સમયમાં આ કરવાનું છે કામ. કયા ગામ પધાર્યા મહારાજ? બાકી સાવધાન છો તમે. તેરા રામનવમીનો ઉત્સવ કર્યો સંતો સાથે, ત્યાંથી પછી ચાલતા થયા. રસ્તામાં સંતોને વિચરણ કરવા મોકલતા અંજારનો માર્ગ બતાવ્યો. મહાપુરુષો, આ આવ્યો અંજારનો માર્ગ, લ્યો જાઓ બધા. હે અંજારને માર્ગે ઉપડો, આ માંડવીનો માર્ગ આવ્યો. એટલે એમને અંજારને માર્ગે અને પોતે માંડવીને માર્ગે આમ મોઢું રાખીને ઉભા રહ્યા કે આ માંડવીનો માર્ગ અમારો, અંજારનો માર્ગ તમારો. સંતો પાછા બોલ્યા ઘોડે બેઠા બેઠા. આમ અંજાર તરફ સંતો હાલતા થયા ને ત્યારે મહારાજ કે સંતો, એટલે સંતોએ પાછું વાળીને જોયું. મહારાજ, સંતો બધા મનમાં પ્રસન્ન રહેજો એવું બોલ્યું. જોવો સંતો, કોઈનું મન મુજાય ને તો અમને વાત કરજો, હો દયા જો. કોઈનું મન મુજાય, કોઈને કાંઈ તકલીફ થાય તો અમને કહેજો, હો સંતો. સંતો અનાદિ કાળથી મન આ જીવને લકચોરાશીના ફેરામાં ફેરવા કરે છે. હે કે મન તો મુજવે એવું જ, વારંવાર અને ફરી ફરીને મન જીવને જન્મ તથા મરણ કરાવે છે. મન માયાનું દાસ છે અને તે માયામાં નિવાસ કરીને રહે છે. આવા મનથી તમે બચજો અને કદાચ તમારું ગાંઠું ન ગાંઠે તો અમને કહેજો. તમારા મનને અમે બે ધોકા મારીને બેહાડી દઈશું, પણ પક્ષમાં તમારે અમારા રહેવાનું, મનના પક્ષમાં નહીં રહેવાનું. અને સંતો સાંભળો, મનથી બચવાના ત્રણ ઉપાય, 1 2 3. પહેલો ઉપાય, જીવને અને મનને અલગ માનવા. મન મારાથી જુદું છે, હું મનથી જુદો છું, આમ નોખું પાડી દો પહેલા. ઉપાય નંબર 1, જીવને અને મનને સાંભળ્યું કેમ કઈ બોલતા નહીં? જીવને ને મનને કોઠારી સ્વામી આજ બધાને જમાડ્યા નથી લાગતું. બેન અલગ માનો, મન પણ જુદું ને જીવ પણ જુદો. અને જેવો મનનો સંબંધ રાખીએ છીએ તેવો ભગવાનનો સંબંધ રાખવો, આ પહેલો ઉપાય છે. આપણે જેવો મનનો સંબંધ રાખીએ છીએ એવો સંબંધ કોનો રાખવાનો? સાબાશ. ઉપાય નંબર 2, અપકૃત્ય રૂપ અપકીર્તિથી સદા ડરતા રહેવું. અપકૃત્ય રૂપ અપકીર્તિ, એનાથી સદા ડરવું, લાજ મર્યાદા રાખવી, આ મનને જીત્યાનો ઉપાય છે, મનથી બચવાનો ઉપાય છે. અને ઉપાય 3, જીવ રાજા છે, ઇન્દ્રિયો અંતકરણ પ્રજા છે, આવું માનવું, હું જીવ રાજા છું, મન તો મારું ગુલામ છે એમ માનવું. અને રાજનીતિ શીખી ઇન્દ્રિયો અંતકરણ રૂપ પ્રજાને વશમાં રાખવી. આ 3 ઉપાય મહારાજે સંતોને બતાવ્યા અંજારને માર્ગે અને કહ્યું, જેટલા વિચિક્ષણ સંતો હોય છે તે ક્યારેય મનનો વિશ્વાસ કરતા નથી, બોઘાવાની જ કરે. હે કે વિચિક્ષણ તો મનનો પાસ લાગવા જ નથી દેતા.
તેથી તેઓ સંસારને જીતી જાય છે સાહેબ. આટલી વાત કરીને મહારાજ માંડવીને માર્ગે હેડતા થયા અને સંતો અંજાર તરફ. પછી શ્રીહરિ તેરાથી માંડવી, જોડિયા, ભાદરા, અલૈયા, મોડા, કંડોડા, ભાડેર, પીપલાણા, આખા, અગતરાય વગેરે ગામોમાં વિચરણ કરતા કરતા જૂનાગઢ પધાર્યા અને જઈને નવાબને દર્શન આપ્યા અને ત્યાંથી મહારાજ નીકળ્યા. ભરણી, ગોંડલ, બંધિયા, સરદાર, કોટડા, રાયપુર અને કરિયાણા વગેરે ગામમાં વિચરણ કરીને ગઢપુર પધાર્યા.
ગઢપુરમાં જીવા ખાતરના દરબારમાં જીવા બાપુની આજ્ઞાથી સંતોની સેવા કરતા કેટલાક કારભારી વણિકોને શ્રીહરિએ પોતાની પાસે બોલાવી તપ કરતા શરણાગતિની અધિકતા કહી. શું કહ્યું? હે વણિયાઓ, ભગવાનને શરણે ગયા સિવાય કરેલું બધું તપ તો જીવને બંધનકારી થાય છે. તપ, ભગવાનને શરણે ગયા વિના તપે બધું બંધનકારી થાય છે. જેનાથી ભગવાન પ્રસન્ન થાય, જેનાથી જન્મ અને મરણ કાયમી ટળી જાય, એવું જે તપ, એ જ સાચું તપ છે. ભગવાનની પ્રસન્નતા વિનાનું બધું તપ કાચું કહેવાય. ભગવાનની શરણાગતિ સ્વીકારવા સિવાયના જેટલા મત છે તે બધા કાળનું ચવાણું છે. તે અક્ષર જેવા અનંત ભેળા થઈને તપ કરે, અક્ષર જેવા અનંત ભેળા થઈને તપ કરે, પછી તેમના તપનો પ્રતાપ એકઠો કરવામાં આવે તો તે પ્રતાપ ભગવાનના એક રૂવાડા જેટલો ન થાય. પહેલા તો અક્ષર જેવા અનેક ભેગા કરવાના અને એ બધા પાછા ભૂકા કાઢી નાખે એટલું તપ કરે, પછી બધું તપ ઉઘરાવવાનું, ભેગું કરવાનું અને ભગવાન આગળ લાવવાનું, તોય પણ એ તપનો મોટો જબર ઢગલો ભગવાનના એક રૂમાળા જેટલો ન થાય. એટલે તો આપણે તપ ભૂકીને લાડવા ખાઈ જઈએ યાર. પાછા જોજો કોઈક એકાદશી વગેરે કરવાનું કે ત્યારે આ ચોપાઈ નો સંભળાવતા કેતા નહીં, ભગવાન કે રોમ એક ન હોવું, એસે ભગવાન હૈ સમર્થ સ્વામું. આમ શ્રીહરિ ગઢપુરમાં અવારનવાર સત્સંગ સંબંધી અનુપમ વાતો કરતા. એકવાર શ્રીહરિ ગઢપુરમાં અભલ બાપુના દરબારમાં સાચા બ્રહ્મરૂપની વાત કરી. કેવા નહીં જો સાંભળો, પરબ્રહ્મના ઉપાસક ભગવત ભક્તોને જે બ્રહ્મરૂપ માને બીજાને, સાચા ભગવાનના ઉપાસકને જે બ્રહ્મરૂપ માને અને ગુરુએ કહેલા ધર્મના વચનોને જે માથે ચડાવે એટલે કે પાળે, ક્યારેય શાસ્ત્રના આજ્ઞા વચનથી બહાર વર્તે નહીં, સંતો બધા સંતોની રીતમાં રહે અને ગ્રહસ્થોની રીતે ગ્રહસ્થો રહે, તેના મોક્ષ માર્ગમાં માયા ક્યારેય વિઘ્ન કરતી નથી. આજ્ઞા વચનથી જે અધિક વર્તે, સાંભળજો, આજ્ઞા વચનથી જે દોડડાયો થઈ હારો દેખાવા અધિક વર્તે તેમાં માયાનો પ્રવેશ થયો છે એમ જાણવું, એમ જ આજ્ઞા વચનથી જે ન્યૂન વર્તે, ઓછું વર્તે, ઓછું પાળે તેમાં પણ માયાએ પ્રવેશ કર્યો છે એમ જાણવું. માયા તો ભગવાનના વચનને આધીન છે, માયા સ્વતંત્ર નહીં, દાસી છે ભગવાનની માયા, ભગવાનને આધીન છે, વચનને આધીન છે. માટે માટે દીન ભાવે ભગવાનના આજ્ઞા વચનમાં રહેવું, ડાયા થઈ કુણા પડી ભગવાન કહે એમ કરવું, તેથી તેને માયા ક્યારેય મોક્ષ માર્ગમાં વિઘ્ન કરતી નથી. તે વચન ખપ વિના મનાતાને જ પાછી ઉપાય દયા, ખપ હોય જ મનાય, જેને જેને ખપ છે એ બધા જ વચન માને છે, ખપ વગરના ગાંઠતા જ નથી. જેને ખપ ન હોય એવા સંતો તથા હરિભક્તો તે આ સત્સંગમાં રહે નહીં. સત્સંગમાં ટકવાનું મુખ્ય પ્રયોજન તો કલ્યાણનો ખપ જ છે. આવી સરસ વાત કરી. દિવાળી દિવસે અભલ ખાચરના દરબારમાં સંતો દીપોત્સવના પદો બોલ્યા. શ્રીહરિએ કહ્યું, સંતો, ભગવાન તો અત્યંત સમર્થ છે, જેનું કર્યું બધું જ થાય છે, છતાં સાંભળજો, છતાં ભગવાન પોતે અપમાનને સહન કરે છે, તો આપણે કયા ખેતરના મૂળ. ભગવાન પોતે અપમાનને સહન કરે છે, કારણ કે સહનશીલતા અતિ મોટપને વધારે છે. સહનશીલતા મોટપ કો બઢાવા દેતી હૈ, બહુ વધારી દે મોટપ. જે માણસ સહન કરે એની મોટપ બહુ વધી જાય છે.
કોઈ માણસ કોઈનું જેટલું અપમાન કરે તે અપમાન કરનારાનું તેટલું માન ઘટે છે. અપમાન કરે એનું અપમાન જ થાય, ટૂંકમાં કહીએ તો. અપમાન કરનારાનું ક્યાંય માન સન્માન ન થાય, માન સન્માન કરનારાનું માન સન્માન થાય. તે વાતની તરત ખબર પડતી નથી, પણ છેવટે અપમાન કરનારાનું માન ઘટ્યા વિના રહેતો લ. ધીરજમાં અપાર સુખ રહ્યું છે. શેમાં? ધીરજમાં અપાર સુખ રહ્યું છે. એટલા માટે તો નિષ્કળાન સ્વામીએ ધીરજ શબ્દ ઉપર એક આખો ગ્રંથ લખ્યો, અજોડ ગ્રંથ, ધીરજ આખ્યાન. ધીરજ વગેરેનાને દુઃખનો કોઈ પાર નથી. ખરેખર તમે આ સંસારમાં જોજો, જે ધીરજ વગેરેના બાય ભાઈ છે ને, એ વારે વારે બેચારા કડે ચડ્યા હોય, ફસાઈ ગયા હોય, અટવાઈ ગયા હોય, હેરાન થઈ ગયા હોય, અને ધીરજ વાળા ક્યાંય કોઈ દુઃખમાં ઝપટે આવે જ નહીં. એમના બેઠો રહે ને દુઃખ અડખે પડખે થયું જાય, અને ધીરજ વગેરેના માણા દુઃખ અડખે જ જાતું હોય ત્યાં ન્યા જઈને ભટકાય, તું મને ભટકાણ્યા વગેરે જાતું તું કેમ? એમ આવું છે. એ ધીરજ રાખીને જે કામ કરવા ધાર્યું હોય તે કામ ચોક્કસ સફળ થાય છે. માટે સબ્ર કરો, સબ્ર કરો એટલે કે ધીરજ ધારો. અન્નકૂટના દિવસે શ્રીહરિએ ઉન્મત ગંગામાં સ્નાન માટે વાત્ય ગાતે સવારી કાઢી. તેમાં સંતો હરિભક્તો અને મહિલા વર્ગ પણ જોડાણો હતો. સવારીમાં સ્નાન કરીને વાત્ય ગાતે સવારી પાછી આવી, પાછા પધાર્યા મહારાજ. તે પ્રસંગનું વર્ણન કરતા ગ્રંથકારે એવું લખ્યું કે નરનારી સૌ હરિભક્તો પોતપોતાની મર્યાદામાં રહેતા. આ મોટી સ્વામિનારાયણ ભગવાનની ખાસિયત, સંપ્રદાયની વિશેષતા. એકબીજા એકબીજાની મર્યાદામાં અને એકબીજાના મુખ ક્યારેય એવી કોઈ ભાવનાથી જોતા નહીં. સંતો વર્ણી પાર્ષદો અને હરિભક્તો જો ઉપર ઉપરથી નિયમ પાળતા હોય તો તેને કામ વિમુખ કરી નાખે છે. માટે રિયલી નિયમ પાળવાના, રિયલી ઉપર ઉપરથી નહીં, ઉપર ઉપરથી પાળે એને તો કામ પછાડે. તે દોષો સંતોમાં અને હરિભક્તોમાં ક્યાંય છિદ્ર કહેતા કમજોરી હોય વર્તનમાં તો તેને નિત્ય ખોળતા રહે છે. જોઈ તમે, આ બધા દોષો આપણામાં કાંઈ પણ છિદ્ર હોય ને તો એને ખોળતા રહેશે, કાંઈ ઢીલાપણું હોય ને તો ત્યાંથી ઘૂસી જાય. માટે તે દોષોનો વિશ્વાસ કરવો નહીં, ભૂલ્યા નહીં, કારણ કે તે દોષો વિઘ્ન કરવા માટે ફરતા જ રહેશે. તેઓ પરમ મિત્ર થવા આવે, આપણા મિત્ર બની જાય દોષો. તેમાં કળાઓ પણ ઘણી જાતની હોય છે, અને જ્યારે તે દોષો આપણા મિત્ર થઈને જ આવે ત્યારે તેનો પક્ષ લીધા સિવાય આપણાથી રહેવાય જ નહીં. આપણે એના સંકંજામાં આવી જ જઈએ. આ સંપૂર્ણ પૃથ્વીને એક જ ડગલામાં વાપી લેનારાને પણ કામાદિકે કચડી નાખ્યા હોય ત્યાં બીજાનું શું ગજું? એટલે કામાદિકને જીતવા તે કામ ઘણું કઠણ છે સર. છતાંય જે સત્સંગ કરે છે તેવો કામાદિક દોષોને સહેજે જીતી લે છે. પ્રગટ ભગવાનના વચનોને લીધે કામાદિક અંત શત્રુઓ ડરીને દૂર રહે છે. માટે વચન વચન વચન. આવી બધી વાતો કરી પછી શ્રીહરિ અભલ બાપુના દરબારમાં જઈ જીવા બાપુના દરબારમાં પધાર્યા. જીવા ખાચર અને મોળું ખાચર બંને ભાઈઓએ અન્નકૂટના દિવસે અન્નકૂટ કરી શ્રીહરિને જમાડ્યા, પૂજા કરી, પછી બહુ મોટી મોટી સ્તુતિ કરી અને પછી એમ કીધું, અમને આપની માયાથી ઉગારી લેજો પ્રભુ. જીવા બાપુ ને ભાઈ મોળુભાઈ, એમને માયામાંથી ઉગારી લેજો. સત્સંગમાં સંતો ભક્તો માયાને તરી ગયા છે, પણ અમારી બુદ્ધિ થોડી છે એટલે અમે તેમના જેવી રુચિ માગીએ છીએ. આવું કીધું, અને આ એવા ભગવાન છે ને પાછું સંભળાવ્યા વગર રે નહીં. તરત જ આ બે દરબારને બધું સંભળાવી દીધું, ન્યાયને સંભળાવી દીધું. સાંભળો, ત્યારે શ્રીહરિએ બે ભાઈને કહ્યું, આ જગતમાં એવા કેટલાય લોકો છે દરબારો જે વગર વાંકે સંતોનો અને હરિભક્તોનો દ્રોહ કરે છે. તમને તેવા દ્રોહીનો સંગ રહે છે, તમને બે ભાઈને આવા દ્રોહીઓનો સમાગમ છે, એની યારે તમે યત રાખો છો. તે અમને દેખ્યામાં આવે છે કે અમને માયામાંથી ઉગારજો, હું તમને ઉગારે કે. તેવા દ્રોહીના મનનો ભાવ જેવો હોય તે દેખાયા વિના રહે જ નહીં. એવાની સાથે જે મોહબત રાખે, સ્નેહ સંબંધ રાખે, તેવો કઈ રીતે માયાને તરી શકે? આવું બોલ્યા મોટો મઠ, કારણ કે બુઢા ધાંધલારી હેત રાખતા હતા. કહી દીધું ને મોટે મોટું કહી દે.
સાંભળો બંને દરબારો, જ્યારે તે દ્રોહીઓનો ત્યાગ કરો ત્યારે તમે માયાને તરત જ તરી શકશો. ભાંગલા વહાણમાં બેસીને કોઈ સંસાર સાગરને તર્યો હોય એવો અમે દેખ્યો નથી દરબારો. સંતોને અને હરિભક્તોને દેખીને જેની છાતી અને આંખો ઠરતા હોય એવા મનુષ્યને તો અદ્ભુત અને દૈવીજન માનવા જોઈએ. સંતોનો અને હરિભક્તોનો જેને ગુણ આવ્યો હોય, તેવા માણસના કરોડો પાપ હોય તો પણ ભગવાન તેને માફ કરી દે છે. પણ રોજ ઉઠીને અમારી ને અમારા સંતો ભક્તોની નિંદા કરનારો ઓલો બુઢો દાદલ, એની ભેગા તમે રહો છો અને આનંદ કરો છો અને પાછા કહો છો કે અમારું કલ્યાણ કરજો. આવા નિંદક માણસનો ત્યાગ કરો ત્યારે તમારી બુદ્ધિ હવળીને હારી થાય. ઘણા માણસની મુશ્કેલ એ હોય છે, એ પોતે હારા હોય છે પણ એનો બધો જે ઠાઠ માઠ ને એના બધા જે માણસો હોય, એના સાથી સંગાતી બેઠક ઉઠક વાળા ભેગા રહેનારા આવનારા જનારા, એ બધા ખૂબ ભગવાનનું સંતોનું બીજા ત્રીજાનું આમ તેમ ઠેકડી મશ્કરી કરીને વાંકું બોલ્યા જ કરે, ખોચરા કાઢ્યા જ કરે. અને આ એનો સંગ છોડીને આગો પાછો થઈ શકે નહીં. ધીમે ધીમે આનો સત્સંગ આના શબ્દ સાંભળી સાંભળી ધોવાઈ જાય, સાહેબ નાશ થઈ જાય, એવા કંઈક ના સત્સંગ ખલાસ થઈ ગયા. કેટલી સેવા કરેલી હોવા છતાંય અંતે બધા ઉપર પાણી ફરી વળ્યું. ભગવાન સ્વામિનારાયણે આવી રીતે જીવા ખાચર અને મૂળું ખાચર ને ચોખે ચોખ્ખું સંભળાવી દીધું. આવી વાત બની વાલા ભક્તો, અને એ વખતે જે જે દરબારો ને ડભાણના યજ્ઞના દર્શન નહીં થયેલા તે બધા દરબારો મહારાજ પાસે આવ્યા અને તેમણે શ્રીહરિને એક યજ્ઞ કરવા વિનંતી કરી કે યજ્ઞ એવો કરો એક બીજો અમે રહી ગયા. પછી યજ્ઞ માટે ઘણા ગામો સંભાર્યા, અંતે જેતલપુરમાં યજ્ઞ કરવાનું નક્કી કર્યું. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે ચર્યોદ્દેશ્ય પૂર સંપૂર્ણ સહજાનંદ સ્વામી મહારાજ.